એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક બહુ જ મહત્વના પુસ્તક અને વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. જોનાથન ઇગનું નવું પુસ્તક કિંગ, અ લાઇફ.
હા, 2023માં પ્રકાશિત થયેલું આ પુસ્તક માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના જીવનને આમ જુઓ તો નવા પુરાવાઓ સાથે રજૂ કરે છે.
નવા પુરાવા એટલે પેલી એફબીઆઈ ફાઇલો ને એ બધું?
બરાબર. તાજેતરમાં જે એફબીઆઈ ફાઇલો અને બીજા કેટલાક ખાનગી દસ્તાવેજો જાહેર થયા, એના આધારે એક વધુ ઊંડી અને કહી શકાય કે વધુ માનવીય છબી રજૂ કરે છે.
એટલે આપણે ડોક્ટર કિંગ વિશે વાત કરી રહ્યા છીએ. 1929 થી 1968 અમેરિકન બાપ્ટિસ્ટ મિનિસ્ટર, કાર્યકર, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને હા, નાગરિક અધિકાર ચળવળના સૌથી મોટા નેતાઓમાંના એક.
ચોક્કસ. પણ ઇગ્નું પુસ્તક એ યાદ અપાવે છે કે પેલી મોટી મોટી પ્રતિમાઓ અને સ્મારકો પાછળ એક માણસ હતો, એક જટિલ ઊંડાણપૂર્વકનો માનવી.
એમના જાહેર જીવનના વિજયો જેટલા જ ગહન એમના અંગત સંઘર્ષો હતા.
સાચી વાત. એક એમને કોઈ સંત તરીકે નથી ચિતરતા, પણ એક તેજસ્વી, હા કેટલીક ખામીઓ ધરાવતા, પણ અંતે તો એક વીર પુરુષ તરીકે રજૂ કરે છે, જેણે શંકા, હતાશા અને અપેક્ષાઓના ભારે બોજ સામે લડત આપી.
એમની આખી સફર, એટલાન્ટાના એક ઠીક ઠીક સુખી પણ કાળા મધ્યમ વર્ગીય પરિવારના યુવકથી લઈને આખા અમેરિકાના નૈતિક અંતરાત્મા બનવા સુધીની, એ સમજવા જેવી છે. તો ચાલો શરૂઆત કરીએ એમની જીવનયાત્રાથી. એમનો જન્મ તો માઇકલ કિંગ જુનિયર તરીકે થયો હતો 1929માં એટલાન્ટા, જોર્જિયામાં.
હા, એમના પિતા માર્ટિન લ્યુથર કિંગ સિનિયર, જેમને લોકો ડેડી કિંગ કહેતા, એ પોતે બહુ મોટા બેપ્ટિસ્ટ મિનિસ્ટર હતા. સમાજમાં એમનું બહુ માન હતું.
પરિવાર આમ તો કાળા મધ્યમ વર્ગનો હતો, એટલે શ્વેત પ્રભુત્વવાળા સમાજમાં થોડો વિશેષાધિકાર હતો, પણ મર્યાદાઓ તો હતી જ.
બરાબર. અને ડેડી કિંગ પોતે બહુ મજબૂત વ્યક્તિત્વ હતા. એમણે સંતાનોમાં જાતિ ગૌરવ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવી. પણ ઇંગવાન નોંધે છે એમ, પિતા પુત્રનો સંબંધ થોડો જટિલ હતો.
કેમ જટિલ?
યુવાન માર્ટિન પિતાનું બહુ સન્માન કરતા, પણ સાથે સાથે પોતાની અલગ ઓળખ બનાવવા પણ માંગતા હતા, અને ઘરમાં મતલબ લાગણીઓ વ્યક્ત કરવા પર થોડો સંકોચ રખાતો.
નાનપણમાં જ એમને અલગતાવાદનો કડવો અનુભવ થયેલો નહીં, પેલો સફેદ મિત્રવાળો કિસ્સો?
હા, એ બહુ નાની ઉંમરે થયેલો અનુભવ હતો જેણે એમના પર છાપ છોડી. અને બીજી એક ઘટના હતી, એમની દાદીમાની આત્મહત્યા. એના માટે એ પોતાની જાતને કારણ વગર દોષી માનવા લાગ્યા હતા, અને આ અપરાધ ભાવ અને જવાબદારીની લાગણી કદાચ આખી જિંદગી એમની સાથે રહી.
ભણવામાં તો ખૂબ તેજસ્વી હતા, પણ મનમાં ઘણા પ્રશ્નો ચાલતા રહેતા, શ્રદ્ધા વિશે, પોતાની ઓળખ વિશે, જીવનના હેતુ વિશે.
બિલકુલ. અને માત્ર 15 વર્ષની ઉંમરે તો એ મોરહાઉસ કોલેજમાં દાખલ થઈ ગયા. ત્યાં એમના ઉપર પ્રમુખ ડોક્ટર બેન્જામિન મેઝનો બહુ પ્રભાવ પડ્યો.
ડોક્ટર મેઝે શું શીખવ્યો?
એમણે સોશિયલ ગોસ્પેલનો વિચાર આપ્યો, એટલે કે ખ્રિસ્તી ધર્મ માત્ર પરલોકની વાત નથી, પણ આ દુનિયામાં સામાજિક ન્યાય અને પરિવર્તન લાવવાનું એક સાધન છે.
પછી આગળનો અભ્યાસ ક્રોઝર થિયોલોજિકલ સેમિનારી અને બોસ્ટન યુનિવર્સિટીમાં કર્યો. ત્યાં કયા વિચારોનો પ્રભાવ પડ્યો?
ત્યાં એમણે વોલ્ટર રોશનબુશ, રેનહોલ્ડ નિબુર અને ખાસ તો મહાત્મા ગાંધીના વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો. ગાંધીજીનો સત્યાગ્રહ, અહિંસક પ્રતિકારની આત્મશક્તિ, એ તો એમના જીવનનો પાયો બની ગયો.
પણ એક પુસ્તકમાં એક સંવેદનશીલ મુદ્દો પણ ઉઠાવે છે ખરું, પેલું સાહિત્ય ચોરીવાળું.
હા, પ્લેજરિઝમ અને પેચ રાઇટિંગનો મુદ્દો. એમના વિદ્યાર્થીકાળના કેટલાક લખાણો અને ડોક્ટરલ થીસીસમાં આ જોવા મળ્યું હતું. એક એને થોડા જુદા સંદર્ભોમાં મૂકે છે.
કયા સંદર્ભમાં?
એક તો આફ્રિકન અમેરિકન ચર્ચની જે મૌખિક પરંપરા છે, જ્યાં વિચારો વહેંચાય છે, અને બીજું કદાચ યુવાન કિંગ પરનું ભારે શૈક્ષણિક દબાણ અથવા તો કોઈક પ્રકારની બૌદ્ધિક અસુરક્ષા. એક જટિલ મુદ્દો છે.
પણ આ વાત એમના નેતૃત્વને સમજવામાં કઈ રીતે મદદ કરે?
એ દર્શાવે છે કે કિંગ પણ માણસ હતા, ભૂલો કરી શકે, જટિલ પરિસ્થિતિઓનો સામનો કરતા હતા. એમને ફક્ત એક આદર્શ મૂર્તિ તરીકે જોવાને બદલે એમના સંઘર્ષોને સમજવામાં મદદ મળે છે.
બરાબર. બોસ્ટનમાં જ એમની મુલાકાત કોરેટા સ્કોટ સાથે થઈ. એ પણ બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા, નહીં?
ચોક્કસ. સંગીતના અભ્યાસુ અને રાજકીય રીતે પણ ઘણા સજાગ. એમના લગ્ન થયા અને એક મજબૂત ભાગીદારી બની, જેણે ભવિષ્યના ઘણા પડકારો ઝીલ્યા.
પછી 1954માં એમને મોન્ટગમરી, અલાબામામાં ડેક્સ્ટર એવન્યુ બેપ્ટિસ્ટ ચર્ચના પાદરી બનવાનું આમંત્રણ મળ્યું. જો કે એમને બહુ ઈચ્છા નહોતી એમ.
હા, એમને તો શૈક્ષણિક જગતમાં જવું હતું, પણ કિસ્મત એમને ક્યાંક બીજે જ લઈ જઈ રહી હતી.
અને પછી આવ્યો ડિસેમ્બર 1955, રોઝા પાર્ક્સ બસ અને મોન્ટગમરી બસ બહિષ્કાર.
બરાબર. અને શહેરના જે અશ્વેત નેતાઓ હતા એમણે આ નવા આવેલા યુવાન 26 વર્ષના પાદરી પર પસંદગી ઉતારી નેતૃત્વ માટે.
શરૂઆતમાં તો એ ડરેલા હતા ખરું ને?
ખૂબ જ અચકાતા હતા. જવાબદારી અચાનક આવી પડી હતી. બહિષ્કાર લાંબો ચાલ્યો, લગભગ 381 દિવસ. એ દરમિયાન ધમકીઓ મળી, એમના ઘર પર બોમ્બ ફેંકાયો.
અરે બાપરે.
હા, એક રાત્રે તો એ એટલા હતાશ અને ડરી ગયા હતા કે લગભગ હાર માનવાના હતા. અને ત્યારે રસોડાના ટેબલ પર બેસીને પ્રાર્થના કરતા એમને ઈશ્વરની હાજરીનો અનુભવ થયો. એક અવાજ સંભળાયો હોય એવું લાગ્યું.
આ જ પેલી કિચન ટેબલ એપિફેની.
બરાબર. આ અનુભવે એમને એક નવી હિંમત આપી, અતૂટ શ્રદ્ધા આપી, અને પછી એમણે પાછું વળીને જોયું નથી.
આ તો ખરેખર એમના જીવનનો મોટો વળાંક હતો. અને અંતે બહિષ્કાર સફળ રહ્યો. સુપ્રીમ કોર્ટે 200માં ભેદભાવ ગેરકાયદેસર ઠેરવ્યો.
હા, અને આ વિજય કિંગને રાષ્ટ્રીય નેતા બનાવી દીધા. 1957માં એમણે SCLC એટલે કે સધર્ન ક્રિશ્ચિયન લીડરશીપ કોન્ફરન્સની સ્થાપના કરી.
પછીના વર્ષો તો સતત સંઘર્ષના જ રહ્યા હશે.
એકદમ. પ્રવાસો, ભાષણો, ફંડ રેઝિંગ અને ખૂબ જ થાક. આલ્બની જ્યોર્જિયામાં 1961-62 એમને નિષ્ફળતા પણ મળી, પણ એમાંથી એ શીખ્યા.
અને એ શીખનો ઉપયોગ બર્મિંગહામ, અલાબામામાં કર્યો 1963. એ તો બહુ જ નાટકીય ઘટનાઓ હતી.
હા, બર્મિંગહામની ઝુંબેશ બહુ જોખમી હતી. એમની સ્ટ્રેટેજી હતી કે પોલીસ કમિશનર બુલ કોનરને હિંસક પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરવા.
અને એવું જ થયું. શાંતિપૂર્ણ દેખાવકારો પર, બાળકો પર પણ કૂતરા છોડવામાં આવ્યા, પાણીના તોપમારો થયો. ટીવી પર આ દ્રશ્યો જોઈને આખું અમેરિકા હચમચી ગયું.
અને બર્મિંગહામની જેલમાંથી જ એમણે પેલો પ્રખ્યાત પત્ર લખ્યો, લેટર ફ્રોમ બર્મિંગહામ જેલ, નાગરિક અસહકારનો એક જબરદસ્ત બચાવ.
એ જ વર્ષે વોશિંગ્ટનમાં માર્ચ ઓન વોશિંગ્ટન અને એમનું પેલું અમર ભાષણ આઈ હેવ અ ડ્રીમ.
હા, એ ભાષણ એમની વક્તૃત્વ શક્તિનું શિખર હતું. પણ ઈગેએ પણ કહે છે કે આ ભાષણ એટલું પ્રખ્યાત થઈ ગયું કે એના લીધે કિંગના પાછળના વધુ ક્રાંતિકારી વિચારો ઘણીવાર લોકો ભૂલી જાય છે.
પર આ બધા પ્રયત્નોનું પરિણામ તો આવ્યું. 1964નો સિવિલ રાઇટ્સ એક્ટ અને 1965નો વોટિંગ રાઇટ્સ એક્ટ.
ચોક્કસ, આ બહુ મોટી કાયદાકીય જીત હતી. પણ કિંગ અહીં અટક્યા નહીં, એમની નજર હવે આગળ હતી.
આગળ એટલે?
કાયદાકીય સમાનતાથી આગળ વધીને આર્થિક ન્યાય અને માનવ અધિકારો તરફ. એ સમજતા હતા કે ખાલી કાયદા બદલવાથી નહીં ચાલે, સમાજના મૂળમાં જે જાતિવાદ અને ગરીબી છે એને પડકારવી પડશે.
એટલે જે 1966માં શિકાગો ગયા ઉત્તરના શહેરોમાં લડવા.
બરાબર. પણ શિકાગોનો અનુભવ બહુ અલગ અને કડવો રહ્યો. ઉત્તરનો જાતિવાદ વધુ છૂપો હતો, રાજકીય મશીનરી બહુ મજબૂત હતી. ત્યાં એમને મર્યાદિત સફળતા મળી, પણ એ નિષ્ફળતાએ એમને વધુ ઊંડાણથી વિચારવા અને વધુ રેડિકલ બનવા પ્રેર્યા.
અને પછી આવ્યો પેલો વિયેતનામ યુદ્ધનો વિરોધ. 4 એપ્રિલ 1967 રિવરસાઇડ ચર્ચનું ભાષણ.
હા, બિયોન્ડ વિયેતનામ. એ ભાષણ એક ધડાકો હતો. એમણે વિયેતનામ યુદ્ધનો ખુલ્લેઆમ ખૂબ જ આકરો વિરોધ કર્યો. અને એટલું જ નહીં, એમણે યુદ્ધને અમેરિકાની આંતરિક સમસ્યાઓ, ગરીબી અને જાતિવાદ સાથે જોડી દીધું.
એમણે અમેરિકન સરકારને વિશ્વમાં હિંસાની સૌથી મોટી વાહક કહી દીધી હતી. આ તો બહુ મોટી વાત હતી.
બહુ જ મોટી. અને એની પ્રતિક્રિયા પણ ભયંકર આવી. ઘણા સાથીઓ છૂટા પડી ગયા, મીડિયા વિરોધમાં ગયું. રાષ્ટ્રપતિ જ્હોનસન તો ખૂબ નારાજ થયા, દેશદ્રોહીના આરોપ લાગ્યા, SCLCનું ફંડિંગ ઘટી ગયું.
એ ખૂબ એકલા પડી ગયા હશે.
હા, અંતિમ વર્ષો બહુ મુશ્કેલ હતા. ઇંગ લખે છે કે એક ગંભીર ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા. FBI તો સતત પાછળ પડેલી જ હતી. ફોન ટેપ, બદનામ કરવાના પ્રયાસો, બ્લેકમેલની કોશિશ, પેલું કોઇન્ટેલ પ્રો.
કોઇન્ટેલ પ્રો શું હતું?
એ FBIનો એક ગુપ્ત કાર્યક્રમ હતો જે નાગરિક અધિકાર ચળવળ અને બીજા વિરોધ પક્ષોને નબળા પાડવા અને બદનામ કરવા માટે ચલાવવામાં આવતો હતો. કિંગ એમના મુખ્ય ટાર્ગેટમાંના એક હતા.
આ બધાની સાથે એ પોતાની અંગત નબળાઈઓ સામે પણ લડી રહ્યા હતા.
હા,
એ પણ એક વાસ્તવિકતા હતી જે ઇંગ છુપાવતા નથી. આ બધું મળીને એમના પર અકલ્પનીય દબાણ હતું.
છતાં એમણે હાર ન માની. એમણે પુઅર પીપલ્સ કેમ્પેઇનનું આયોજન શરૂ કર્યું. એ શું હતું?
એ એમનો સૌથી મોટો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર હતો. બધા જ રંગ અને જાતિના ગરીબ લોકોને ભેગા કરીને વોશિંગ્ટન પર એક મોટી કૂચ કરવી અને સરકાર પાસે આર્થિક ન્યાય, નોકરી અને સત્તાના પુનઃવિતરણની માંગ કરવી.
એ અમેરિકાના આખા આર્થિક માળખાને જ પડકારવા માંગતા હતા.
બરાબર. પણ એ કેમ્પેઇન શરૂ થાય એ પહેલા જ
એ મેમ્ફિસ ગયા, ટેનેસીમાં, સફાઈ કામદારોની હડતાલને સમર્થન આપવા.
હા, અને ત્યાં જ 4 એપ્રિલ 1968 લોરેન મોટેલની બાલ્કની પર ગોળી વાગી અને એમનું અવસાન થયું, માત્ર 39 વર્ષની ઉંમરે.
કેટલું કરુણ! અને આગલા દિવસે જ એમણે પેલું આઈ હેવ બીન ટુ ધ માઉન્ટેન ટોપ ભાષણ આપ્યું હતું.
જાણે એમને અણસાર આવી ગયો હોય.
આટલી અસાધારણ જીવનયાત્રા, આટલા સંઘર્ષ, આટલી સિદ્ધિઓ, એમની પાછળ કઈ ફિલોસોફી હતી? કયા મૂલ્યો એમને ચલાવતા હતા?
મુખ્યત્વે 3 બાબતોનું મિશ્રણ હતું. પહેલું, બ્લેક સોશિયલ ગોસ્પેલ, એટલે કે ધર્મનો હેતુ ખાલી સ્વર્ગ મેળવવાનો નથી, પણ પૃથ્વી પર ન્યાય સ્થાપવાનો છે. મુક્તિ સામાજિક પણ હોવી જોઈએ.
બીજું, ગાંધીજીની હિંસા, સત્યાગ્રહ.
હા, પણ એ ખાલી નિષ્ક્રિય પ્રતિકાર નહોતો, એ સક્રિય નૈતિક શક્તિ હતી, આત્મશક્તિ. ધ્યેય હતો દુષ્ટ સિસ્ટમને હરાવવાનો, વ્યક્તિને નહીં. અને અંતિમ લક્ષ, પ્રિય સમુદાયનું નિર્માણ.
પ્રિય સમુદાય એટલે?
એટલે એવો સમાજ જ્યાં સંઘર્ષ ન હોય એવો નહીં, પણ જ્યાં ન્યાય હોય, સમજણ હોય, પ્રેમ હોય, જ્યાં બધા લોકો સમાનતા અને ગૌરવ સાથે જીવી શકે.
અને ત્રીજો પ્રભાવ,
રેનહોલ્ડ નિબુરનો ખ્રિસ્તી યથાર્થવાદ. નિબુરે શીખવ્યું કે સત્તા પર બેઠેલા લોકો સહેલાઈથી સત્તા છોડતા નથી. અન્યાય એ ખાલી વ્યક્તિગત પાપ નથી, એ સમાજના માળખામાં વણાયેલું છે. એટલે નૈતિક સમજાવટ સાથે અહિંસક દબાણ પણ જરૂરી છે.
અને જેમ જેમ સમય ગયો, એમએમએમની ફિલોસોફી પણ વિકસતી ગઈ ને?
બિલકુલ. પાછળના વર્ષોમાં એમણે 3 મોટી બુરાઈઓની વાત કરી. જાતિવાદ, અત્યંત ભૌતિકવાદ જે ગરીબી લાવે છે, અને લશ્કરવાદ. એમણે કહ્યું કે આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં સુધી ત્રણેયનો સામનો ન થાય, ત્યાં સુધી સાચો ન્યાય ન મળે.
આટલું બધું દબાણ, આટલો સંઘર્ષ, ટકી હેરવાની શક્તિ ક્યાંથી મળતી હતી એમને? પ્રેરણા શું હતી?
એ તો પહેલી કિચન ટેબલ એફિફણી, પછી ઈશ્વરે એમને આ કામ સોંપ્યું છે એવી દ્રઢ શ્રદ્ધા. બીજું, એક ઊંડો અપરાધભાવ પણ હતો.
અપરાધભાવ શેનો?
પોતાની મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિનો, પોતાની અંગત નૈતિક ભૂલોનો. આ ભાવના એમને વધુને વધુ બલિદાન આપવા પ્રેરતી હતી, એમ ઈગ કહે છે.
અને લોકોની અપેક્ષાઓનો બોજ?
એ તો હતો જ, પિતાની, લાખો અનુયાયીઓની. પણ આ બધાથી પર એક મૂળભૂત બળ હતું, અગાપે.
અગાપે એટલે?
એટલે શત્રુઓ સહિત બધા માટે નિસ્વાર્થ, બિનશરતી પ્રેમ. આ જ એમની અહિંસાનો આધાર હતો, એમને કડવાશથી બચાવતો હતો.
જો એમના જીવનના 3 સૌથી નિર્ણાયક વળાંક ગણવા હોય તો કયા ગણી શકાય?
સારો સવાલ છે. પહેલો તો હું કહીશ મોન્ટગોમરી બસ બહિષ્કાર 1955-56.
કેમ?
કારણ કે એણે એક યુવાન, લગભગ અજાણ્યા પાદરીને રાષ્ટ્રીય નેતા બનાવી દીધા, એમને નેતૃત્વમાં ધકેલી દીધા. હિંસા સામે અહિંસાની કસોટી થઈ. કિચન ટેબલ એફિફિનીથી આધ્યાત્મિક બળ મળ્યું અને અહિંસક પ્રતિકારની શક્તિ દુનિયાએ જોઈ.
બરાબર. બીજો?
બીજો મારા મતે બર્મિંગહેમ જેલમાંથી પત્ર, 1963. એ ખાલી પત્ર નહોતો, એ નાગરિક અસહકારની ફિલોસોફીનું શક્તિશાળી બયાન હતું. એણે ન્યાયી અને અન્યાયી કાયદાનો ભેદ સ્પષ્ટ કર્યો, અન્યાય સામે લડવાની નૈતિક અનિવાર્યતા સ્થાપિત કરી. એનાથી કિંગ ચળવળના મુખ્ય વિચારક તરીકે સ્થાપિત થયા.
અને ત્રીજો, કદાચ સૌથી વિવાદાસ્પદ?
હા, પેલું બિયોન્ડ વિયેતનામ ભાષણ, 1967. એ એક નિર્ણાયક ક્ષણ હતી. એમણે નાગરિક અધિકારની સીમાઓ ઓળંગીને યુદ્ધ, ગરીબી અને જાતિવાદ ત્રણેયને જોડી દીધા. એમણે બહુ મોટી રાજકીય અને અંગત કિંમત ચૂકવી.
સાથીઓ ગુમાવ્યા, ટીકા થઈ.
હા, પણ એ ભાષણે બતાવ્યું કે એમના માટે નૈતિક સિદ્ધાંતો સૌથી ઉપર હતા. એ નાગરિક અધિકાર નેતામાંથી એક ક્રાંતિકારી માનવ અધિકાર ચિંતક બની ગયા હતા.
આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કિંગની જે પ્રતિમા આપણે જોઈએ છે એની પાછળનો માણસ ઘણો જટિલ હતો, ઘણા સંઘર્ષોમાંથી પસાર થયો હતો.
એકદમ. અને ઇગ્નુનું પુસ્તક એ માનવીય પાસાને બહુ સરસ રીતે સામે લાવે છે. ગંભીર ડિપ્રેશન, સતત ભય, થાક, એફબીઆઈની હેરાનગતિ, બ્લેકમેલના પ્રયાસો
અને એમની અંગત નબળાઈઓ, પારિવારિક તણાવ.
હા, એ બધું જ. અને આ જાણવું મહત્વનું છે.
કેમ મહત્વનું છે?
કારણ કે એ શીખવે છે કે હિંમત એટલે ડર ન હોવો એવું નથી. હિંમત એટલે ડર, શંકા અને ખામીઓ હોવા છતાં પણ જે સાચું છે એના માટે ઊભા રહેવું. કિંગની શક્તિ એમની સંપૂર્ણતામાં નહોતી, પણ એમની અપૂર્ણતાઓ સામેના એમના સતત સંઘર્ષમાં હતી.
અને તેઓ સતત શીખતા રહ્યા, બદલાતા રહ્યા.
બરાબર.
આલ્બની અને શિકાગોની નિષ્ફળતાઓમાંથી શીખ્યા. વિયેતનામના અનુભવે એમને વધુ રેડિકલ બનાવ્યા. એમની સમજ સતત ઊંડી થતી ગઈ. તેઓ સ્થિર નહોતા, વિકસતા રહ્યા.
એમના જે આંતરિક સંઘર્ષો હતા, શંકા, અપરાધભાવ, દબાણ, એ તો આપણા બધાના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક હોય છે ને?
ચોક્કસ.
અને એટલી જ એમની વાર્તા આજે પણ આપણને સ્પર્શે છે. એમણે જે મુદ્દા ઉઠાવ્યા, જાતિવાદ, ગરીબી, હિંસા, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એમનું વિશ્લેષણ આપણને આ સમસ્યાઓના મૂળને સમજવામાં મદદ કરે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢીએ તો એ શું હોઈ શકે? સૌથી પહેલી એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ શું મળે છે?
ભાવનાત્મક રીતે જોઈએ તો કિંગની હિંમતનો સ્ત્રોત ડરનો અભાવ નહોતો, પણ ઊંડા સંકટ અને નબળાઈની ક્ષણોમાં શ્રદ્ધા દ્વારા શક્તિ મેળવવાની એમની ક્ષમતા હતી. પેલી કિચન ટેબલ એપિફની એનું ઉત્તમ ઉદાહરણ છે. એ બતાવે છે કે ગમે તેટલું દબાણ હોય, માણસ પોતાની અંદરથી અને શ્રદ્ધાથી ટકી શકે છે.
અને બૌદ્ધિક રીતે સૌથી મહત્વનો મુદ્દો કયો ગણાય?
બૌદ્ધિક રીતે કિંગનું જે પાછળનું વિશ્લેષણ હતું, જાતિવાદ, ગરીબી અને લશ્કરવાદ, આ ત્રણ દુષ્ટતાઓ એકબીજા સાથે જોડાયેલે છે, એ અન્યાયની બહુ ઊંડી સિસ્ટમિક સમજ આપે છે. એ શીખવે છે કે સામાજિક સમસ્યાઓ અલગ અલગ નથી હોતી, એમના મૂળ જોડાયેલા હોય છે, અને એમના ઉકેલ માટે એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ જોઈએ. આ વિચાર આજે પણ બહુ જ મહત્વનો છે.
અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક શીખ એ છે કે સાચું નૈતિક નેતૃત્વ અને વિકાસ ઘણીવાર અઘરા સત્યોનો સામનો કરવાની હિંમત માંગે છે, પોતાના વિચારોને બદલવાની તૈયારી માંગે છે, અને ટીકા કે એકલતાનો સામનો કરીને પણ પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવાની ક્ષમતા માંગે છે. કિંગનું જીવન બતાવે છે કે ચારિત્ર્ય આરામમાં નથી ઘડાતું, સંઘર્ષમાં ઘડાય છે. સિદ્ધાંતો માટે ઊભા રહેવું પડે છે, કિંમત ચૂકવવી પડે છે, પણ એ જ સાચી પ્રગતિનો માર્ગ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.